This is Ali Mouche. Today is March 22nd, 2012, and we're about to interview Prakash Bai. Okay, so tumhara naam kya hai?
My name is Prakash Bai.
Tumhe gujarati bola.
Tamaro janm kyare thyo? Ne kya thyo?
Nahi, 1979 ma. Lathotra baju ni gam.
Ne tame kitli pedi thi yahan rahi?
Ek pedi.
તમારી નાનપણની કોઈ વસ્તુ તમને યાદ હોય? નાનપણની કોઈ વસ્તુ કરેલી હોય જે તમને યાદ હોય?
નાનપણમાં હું ભણવાનો બહુ શોખ હતો, પણ મને ક્યાંય ફાવતું નહીં એટલે, અને મને પહેલેથી ક્રિકેટ રમવાનો બહુ શોખ છે, બચપનથી રમું.
તમારા લગ્ન ક્યારે?
1999.
અને કેટલા બાળકો?
બે બાળકો.
તમે કેટલા સુધી અભ્યાસ કર્યો?
બીકોમ ફર્સ્ટ ક્લાસ.
બીકોમ. અને તમે કેવી રીતે ખેતી કેવી રીતે શીખ્યા?
ખેતી તો પહેલાંથી ઝૂનવાણી જે બાપદાદા બધા કરતા એમાંથી શીખતા, પછી એમાંથી કંઈક ઝૂનવાણી વસ્તુ કાઢી નવીન કઈ રીતે કરવી, કઈ રીતે આધુનિકતાથી કરવી, વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે કરવી, એમાંથી પછી સુધારા કરી અને અમારી રીતે પછી અલગ અલગ સાધન બનાવ્યા છે. રિક્ષા જાણે કે બળદગાડું ન આપવું પડે, ખાંચવાનો પડે, એટલે રિક્ષા ઉપયોગ કરી સસ્તું પડે અને એની ખેતી આધુનિકતા થાય અને રાતના પણ કરી શકીએ.
કેટલા વર્ષથી ખેતી કરો?
15 વર્ષ થયા.
15 વર્ષથી. તમે ખેતી કરતા ત્યારે કેવો પાક કેવો થતો?
ખેતી કરતા ત્યારે પાક વજનવાળો થતો પણ ઓછો થતો. આધુનિકતા આવી ખેતી ને એટલે ઉત્પાદનમાં 3-4 ગણો વધારો થયો, પણ જે DAP ને યુરિયા ને ખાતર આવ્યા ને એનાથી જે પાકની અંદર જે વજન છે ને વજનમાં ઘટી આવી છે.
એટલે ક્વોલિટી નીચી હોય ગઈ.
ક્વોલિટી નીચી હોય ગઈ. ઉત્પાદન સારું
થાય પણ ક્વોલિટી નીચે,
કારણ કે જે છાણિયો ખાતર ના ઉપયોગ પહેલા કરતા હવે તે ઉપયોગ નથી કરતા, ઓછા કરે.
અને ખેતી ત્યારે કરતા ત્યારે તમે શરૂ કરી ત્યારે કેવા જો સાધન વાપરતા?
ત્યારે તો જે ચીલા ચાલુ જે લાકડાના જે બનાવતા હતા એક જ વસ્તુ હતી. ત્યારે આધુનિકતા એટલી હતી નહીં. લાકડાના હળ અને પાણી પાવા માટે કોસનો ઉપયોગ કરતો, મોટર હતી ને એટલે તકલીફ પડતી. અને જેને હિસાબે વધારે ઉત્પાદન ન કરીએ, ખેતી ઘણી બધી હોય પણ આ સાધનની ઉપલબ્ધતા ન હોય ને એટલે એના હિસાબે 50 વીઘા ખેતી હોય તો માણસ 3-4 વીઘાનું વાવેતર કરતા.
અત્યારે તમે કેવું પાક ઉગાડો?
અત્યારે અમે મગફળી, એરંડા, તુવેર, ચણા, ઘઉં, પણ ટોટલી પાક જે તરબૂચ છે, રીંગણા છે, મરચા છે, ટોટલી જે પાક છે અત્યારે ઉગાડી શકીએ, કારણ કે સાધનની ઉપલબ્ધતા થઈ એટલે.
અને ત્યારે આપણે કેવી રીત હતી ખેતી કરવા માટેની?
ખેતી કરવાની તો રીત હતી કે ભાઈ પહેલાં પાણી વરસાદ થાય એટલે વાવી આવવાનું, પછી એની રીતે થાય. પેલા દવાદારો કે એવું છાંટતા નહીં, કોઈ ખબર નહોતી કે દવા છાંટવી જોઈએ કે ન છાંટવી જોઈએ. ભગવાન ભરોસે જે થાય લઈ આવવાનું. અત્યારે તો આપણે ખબર પડે કે આ વસ્તુ છાંટવી જોઈએ જેથી ઉત્પાદન વધે.
અને તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો?
હા છે ને.
કઈ સંસ્થા?
આત્મા પ્રોજેક્ટ. અત્યારે તેની મીટિંગમાં જ ગયો હતો જે ખેડૂતોને ભેગા કરે, કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે પશુપાલન કરવું, તમારે એમાં યુરિયા કેટલું નાખવું, પાણીનો પિયત કઈ રીતે કરવું, પાણીનો બચાવ કઈ રીતે કરવો, એના માટેની અત્યારે મીટિંગ કરી હતી, ત્યાં જ ગયો હતો.
પછી તમે ક્યાં ધર્મ સાથે સંકળાયેલા?
સ્વામિનારાયણ.
તમને કોઈ શોખ? એવું
ક્રિકેટ રમવાનો, હોર્સ રાઇડિંગ.
હોર્સ રાઇડિંગ. તમે મેઘલ નદી વિશે શું વિચારો?
મેઘલની નદી વિશે એવું વિચારું છે કે જે અત્યારે છે સુકાઈ જાય છે ઉનાળામાં, તે સુકાવી ન જોઈએ જેથી કરીને ઉનાળુ પાક લઈ શકાય. અને આપણું તો હાલે નહીં બહુ, પણ જે અત્યારે અહીંયા ડેમ બને છે એ ડેમની અંદર એવી પોઝિશન છે કે 3 મીટર અત્યારે બનાવ્યું છે અને બાકી પડતર પડ્યું છે અને અત્યારે કોઈ ધ્યાન નથી દેતો, જેથી એમાં બાવળા ઉભી ગઈ, બાવળ અત્યારે ઉગી ગયા છે, જેથી કરીને ભવિષ્યમાં ખતરો ઉભો થાય કે જે બાવળ છે એના મૂળિયા ફેલાય અને ભવિષ્યમાં તૂટી જાય. એના માટે જો કોઈ આગળની કાર્યવાહી કરે ને જો બાવળાને દૂર કરે ને વહેલા જે આખો બંધ થાય ને જે પાણી ભરે તેનો લાભ છે. નીચેના લગભગ 32-64 ગામ છે કા, બધાને ઉનાળો પીક થઈ શકે ને પાણીના બચાવથી સારી ખેતી કરી શકે.
તમે નાના હતા ત્યારે કેવી મેઘલ નદી હતી?
નાના હતા ત્યારે બસ તો બીજું કાંઈ નહોતું. જ્યારે બે વસ્તુ હતી, જ્યારે 40-50 વર્ષ પહેલાં એવું હતું કે જ્યાં પાણી એમાં વહેતું જ રહેતું હતું ત્યારે સુકાતી નહોતી, પણ આધુનિકતા આવી, મશીન આવ્યા, મોટર આવ્યા, એની હિસાબે પાણી ખેંચાવા માંડ્યું, પાણી ખેંચાવા માંડ્યું એટલે તે સુકાઈ ગઈ, બરાબર છે. હવે પ્રશ્ન એવો હોય કે જે મેઘલ નદી છે સુકાઈ ગઈ તો એના માટે પાછી વહેતી કરવા માટે શું કરવું પડે? તેમાં બોરી બંધ બાંધવા પડે, ચેકડેમ બાંધવા પડે. અને મેં તમને ઘડી પહેલાં વાત કરી એમ કે એને જો પાણી અંદર ઉતારવું હોય તો એમાં ઓછા ખર્ચે, મારે ખાલી 50 ફૂટ, 1 ફૂટનો ખર્ચો 50 ફૂટ આવે, અને તમે 1 બોર 50 ફૂટનો કરો 2500 રૂપિયા થાય, તો 10 બોર કરો તો 25,000 રૂપિયા થાય, અને 1 ડેમ બાદ હોય તો તમારે 12 થી 15 લાખ રૂપિયા રોકાણ થાય, તો 25,000 નો તમે એમાં ખર્ચો કરો તો એ 15 લાખ રૂપિયાના ચેક ડેમ જેવું કામ આપે.
પછી તમારા માટે પાણી કેટલું મહત્વનું?
પાણી વગર, પાણી જીવન જરૂરિયાત માટે જરૂરી. પાણી વગર જીવાતું નથી, ખેતી નથી થઈ શકતી, અને પાણી વગર કંઈ નથી થઈ શકતું. પાણી હોય, ખેતી તમારી ગમે એવી હોય, ગમે ફળદ્રુપ હોય, પણ પાણી ન હોય તો તમે ખેતી ન કરી શકો. જમીન નબળી હોય તો સુધારી શકો, પાણી ક્યાંથી લઈ ન શકાતું, પાણીને બચાવીને જ એનો ઉપયોગ કરી શકાય.
મેઘલ નદી સુકાઈ ગઈ ત્યારે શું થયું?
મેઘલ નદી સુકાઈ ગઈ ત્યારે શિયાળુ પીક ન થતા, ઉનાળા જે ચોમાસું પીક છે એક જ થતું, બાકી જે ચોમાસું શિયાળુ પીક થાય તો સુકાઈ જતો, એટલે શિયાળુ પીક કોઈ કરતા નહીં, એની સામે લોકોને ગરીબી વેઠવી પડતી, અને આર્થિક જે આર્થિક રીતે પગ જે પછાતા હતા, પછી એ લોકો ગરીબ ભાઈ થઈને ટૂંકમાં પૈસો ન હોય તો જીવન જે નીચું જાય ને જીવન ધોરણ, પણ જે હોય જે પાણી ઊંચું તો રહ્યું છે તેની હિસાબે જીવન ધોરણમાં પણ ઊંચાઈ એવું છે.
મેઘલ નદી સુકાઈ ગઈ ત્યારે તમારી જીવન ઉપર કેવી અસર થઈ હતી?
જીવન અસર, ઇન્કમ ઓછી થઈ, ચોમાસું પીક થતું, શિયાળું ઉનાળું પીક ન થાય એટલે ઇન્કમ ઓછી થઈ, એટલે પૈસા આવક ન હોય એટલે પોતાનું જીવન ધોરણ નીચું જવાનું છે ને કોઈ પણ.
અને તમારા પરિવાર અને ગામવાળા ઉપર
બધાને એ જ અસર હતી ને? પાણી ખેતી પ્રધાન દેશ છે આપણો, તો પાણી હોય તો પાણી વગર તો નકામું છે. દાખલા તરીકે જ્યાં નહેરું છે, નહેરું હોય તમારે અત્યારે, અત્યારે ઉત્પાદન અમારી જમીન એવી છે અહીંની કે ઉત્પાદન સોનું છે, જેટલું પાણી હોય તમે ખેતી કરો એટલું ઉત્પાદન આપે છે, તો પાણી વગર તો નકામું છે. અત્યારે મારે છે પાણી, પણ બીજાને પાણી નથી, બાપાને પાણી નથી, તો પાણી વગર ઉત્પાદન શેનું કરવું? એના માટે અમે સહાય આપીએ છીએ, એમાં જે બનતો ફાળો છે, ચેકડેમ બને ગોળી બંધ 5,000 10,000 જે અમારી અનુકૂળતા પ્રમાણેને સહાય આપીએ, અને ચેકડેમ પાણી બંધ થાય એને અમને ફાયદો થાય છે, એટલે પાણી બહુ મહત્વની વસ્તુ છે.
નદી સુકાઈ ગઈ ત્યારે ખેતીમાં પાણીની વ્યવસ્થા કઈ રીતે કરતા?
હતી જ નહીં, બોર કરતા પહેલા, કુવા કરતા પછી બોર કરતા, પણ પાણી આવતું નહીં. હવે જે ચોમાસામાં કમાણા હોય એ બોરને કોમ નાખી દે એટલે આર્થિક રીતે માણસ ભાંગી પડતા.
તમે કોઈ એવી પદયાત્રા છે, શેરી નાટક છે, લોક ડાયરામાં ભાગ લીધો?
હા, ઘણી વખત.
એમાં કેવી પ્રવૃત્તિ, કઈ રીતના?
અમે એવું છે કે લોક ડાયરો હોય એમાં ધાર્મિક સાથે અમે પાણીનો જે પ્રશ્ન હોય એ બધું જોડી દેતા, એમાં બચાવ કઈ રીતે કરવો, આ છે તે છે એની ચર્ચા કરતા, કે પાણી કઈ રીતે બચાવવું. અંગત મિત્રો બેસીએ અને અમે તમને વાત ન કરી કે બોર કરવા જોઈએ, આ કરવું જોઈએ, જેથી કરીને આપણે ફાયદો થાય એ માટે ચર્ચા કરતા.
આ પ્રવૃત્તિની અસર તમારા જીવન પર કેવી પડી?
આર્થિક લાભ ગણો છે.
રોજ પાણી બચાવો શું કરો?
પાક ને જરૂરિયાત પૂરતું પાણી આપીએ છે, બને ત્યાં લગી ટપક પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ, એ જેનો બેસ્ટ રસ્તો છે, અને ચોમાસાનું પાણી જે નદીમાં દરિયામાં હોય જાય એને રોકવા માટે બેસ્ટ જે રસ્તો થતો હોય એના માટે જેટલા આપણે સમજૂતી કરવાની, શીખામણ આપવાની, બાકી જેમ આપણાથી જે આર્થિક સહાય થાય સહાયતા કરવાની.
તમારા દાદા ખેતી માટે પાણીનો ઉપયોગ કેવી રીતે કરતા?
કોસ દ્વારા, જે આપણે હાથેથી કોસ થાય અને કોસથી પાણી ખેંચતા, એની હિસાબે પિયત વધીને 2 વીઘાનું થતું, અને રાત દિવસ ખેંચે તો એ પીક થતું. અત્યારે મોટર છે ચાલુ કરીએ એટલે 50 વીઘા બહુ જતી રહીએ, એટલે ત્યારે મહેનત કરવામાં હતા, પણ જે પાણીને બરોબર કઈ રીતે લાવવું એની હિસાબે ખેતી કરી શકતા નહીં. કરવી છે પણ કઈ રીતે કરવી, એમ સાધન તો ઉપલબ્ધ હતી નહીં, કે મશીન હતા નહીં, પાણી મોટર નહોતી.
અત્યારે તમે કઈ રીતે ઉપયોગ?
અત્યારે અમે સબમર્સિબલ પંપ છે એનો ઉપયોગ કરીએ છીએ, ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં પાછળ પંખો રાખીને એના દ્વારા પાણી કાઢીએ છીએ, અને ખેતીમાં રિક્ષાને ટ્રેકનો ઉપયોગ કરીએ, બળદને ઓછો કરીને, જેથી કરીને આપણે આર્થિક રીતે લાભ થાય.
જળ બચાવ પદ્ધતિ વિશે શું તમે જાણો?
જળ પદ્ધતિ બચાવ વિશે તો મેં તમને હમણાં વાત કરી એમ, બને ત્યારે જેટલું દરિયામાં પાણી ઓછું જાય અને બોરી બંધ જેટલા જ્યાં દાખલા તરીકે ચોમાસું પૂરું થાય ત્યારે પાણી જતું હોય તો બોરી બંધ કરીએ, જેથી કરીને પાણી બચાવ થાય. અને આ મેં કીધું એમ કે જો બોર કરવામાં આવે તો પાણીનો સારો એવો બચાવ કરી શકે.
જલ બચાવ સ્વામી ની પાસે તમે શું આશા રાખો?
એના માટે આશા રાખીએ કે આ જે અમારો ડેમ બને છે એ વહેલા પૂરો થાય, એમાં જે બાવેડાનો ઉભા છે એ બાવેડાને દૂર કરી ભવિષ્યમાં આવનારી આફત જેને કહેવાય તમે સમજી શકો. તમે સમજાવજો કે અત્યારે પારો બાંધી દીધો છે, અહીંયા ઝાડવા ઉગી ગયા બાવળાને, એટલે એના જે મૂળ જાય એટલે શું થાય, તેમ ફાટે છે. તો ભવિષ્યમાં અત્યારે ડેમ બન્યો છે, જ્યારે બને ત્યારે જો આનો વહેલાસર નિકાલ ન કરવામાં આવે બાવળાનો, તો ભવિષ્યમાં તૂટે તો એવો ડર છે કે લોકો પબ્લિકને હાની થાય, પબ્લિકનું મૃત્યુ થાય, ખેડૂતો જે ખેતર ધોરણ ધોવાઈ જાય, એટલે એના માટે ન થાય. એના માટે જો તમારે જે શક્ય હોય તો એ વસ્તુ માટે જ્યારે ધ્યાન દોરજો. આ મહત્ત્વની વસ્તુ છે કે કોઈ પણ ડેમમાં ઝાડું થાય, લાગે મકાન છે, મકાનમાં અહીંયા કોઈ પીપળો કે ઝાડું ઉગે તો મકાનને તોડી નાખે. તો જે અત્યારે ઝાડવા હું જોતો જ્યાં ઝાડવા ઉગી ગયા છે, ઝાડવા ઉગી ગયા મૂળિયા છે ને ફાટે છે, એ સાહેબ ભવિષ્યમાં તૂટવાની બીક લાગે છે. એના માટે વહેલા જે થતું હોય તમારાથી કરવા વિનંતી છે.
જળ બચાવ સમિતિએ જે કાર્ય કર્યું છે એનાથી તમે કેટલું અસરકારક તમને દેખાય?
ઘણું છે, 70-80% ફાયદો થયો છે. અને જ્યાં ડેમ થઈ જાય ને અમારે તો 100% અમારે ઉનાળો પીક બધા કરી શકીએ. અને સરકારે ગવર્મેન્ટે જે રૂપિયા આપ્યા છે એ તો આપી જ દીધા છે, હવે ખાલી બાંધવામાં કે પડ્યું છે. 3 મીટર કરીને મૂકી દીધું છે, જો એ 12 મીટર થઈ જાય તો એનાથી ઘણો ફાયદો થાય એમ છે.
તમારી જિંદગીની કોઈ એવી વાત તમે કહેવા માગતા હોય એ જણાવશો? કોઈ એવી વાત તમને કેવી હોય, જે કંઈ વાત હોય તમારે કેવી હોય તો બાકી?
મારી તો એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં માણસ નબળો હોય બરાબર છે, પણ રોટલે પાણી દુઃખી ન હોય. એના માટે જો પાણી હોય તો ખેતીમાં ઉત્પાદન થાય પ્રોડક્ટ્સ, તો જે નાના માણસો હોય એને પોતાની ખેત મજૂરી મળી રહે. એના માટે પાણી જ મહત્ત્વની વસ્તુ છે, એટલે હું પાણીને બચાવવા માનું છું.